એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એવા યુગમાં ઊંડા ઉતરવાના છીએ જે ભવ્ય હોવા છતાં ઘણીવાર આપણી સ્મૃતિમાંથી, આપણા અભ્યાસમાંથી સરી જાય છે, એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય.
હા, લગભગ 12મી સદીથી 19મી સદીના પૂર્વાર્ધ સુધીનો લાંબો સમયગાળો.
બરાબર. આ વિશાળ પટ પર ફેલાયેલા સાહિત્ય વિશે ખાસ કરીને પ્રતિષ્ઠિત વિવેચક જયંત કોઠારીના ચિંતન અને એમના લેખ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિસ્મૃતિમાંથી પુનરુત્થાનના આધારે આપણે વાત કરીશું. આપણો હેતુ એ સમજવાનો છે કે કોઠારીજી શા માટે આ સાહિત્યને ફક્ત ભૂતકાળનો અવશેષ નહીં પણ ન વિસરવા જેવો મૂલ્યવંતો વારસો ગણે છે,
અને આજના સમયમાં એનું શું મહત્વ છે એ પણ જોવાનું છે.
હા, ખાસ કરીને જ્યારે તેના તરફ એક પ્રકારની ઉદાસીનતા દેખાય છે ત્યારે તેનું મહત્વ શું છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. શરૂઆત એ મુદ્દાથી કરીએ કે કોઠારીજી કઈ મુખ્ય સમસ્યા તરફ આપણું ધ્યાન દોરે છે. મોટાભાગે લોકો મધ્યકાલીન સાહિત્યને કઈ રીતે જુએ છે?
કોઠારીજી મૂળભૂત રીતે એ વાત પર ભાર મૂકે છે કે આ જે સાહિત્ય છે 12મી થી 19મી સદીના પૂર્વાર્ધ સુધીનો, એને ઘણીવાર એમ કે બહુ સીમિત દ્રષ્ટિથી જોવામાં આવે છે.
એટલે કઈ રીતે?
સામાન્ય ધારણા એવી છે કે આ તો મુખ્યત્વે ભક્તિ અને વૈરાગ્યનું જ સાહિત્ય છે. જાણે એમાં ધાર્મિકતા સિવાય બીજું ખાસ કંઈ છે જ નહીં.
ઓ, એટલે માત્ર પૂજાપાઠ જેવું
કંઈક છે એવું જ. અને વળી એમ પણ મનાય છે કે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ પછી, આ આધુનિક યુગના બદલાવ પછી, આ સાહિત્ય હવે જાણે અપ્રસ્તુત બની ગયું છે.
હા, આ વાત તો સાંભળી છે.
અને આ જ માન્યતાને કારણે તમે જુઓ તો શાળાઓ અને કોલેજોના અભ્યાસક્રમોમાંથી પણ તેનો હિસ્સો ઘટતો જાય છે, જે ખરેખર ચિંતાનો વિષય છે.
હા, અને એવી ટીકાઓ પણ સાંભળવા મળે છે ને કે તે ધર્મના અને ખાસ કરીને સાંપ્રદાયિકતાના સાંકડા વર્તુળોમાં બંધાયેલું છે.
બરાબર.
એમાં જીવનની વિશાળતા નથી જે આપણને આધુનિક સાહિત્યમાં જોવા મળે છે, એવો પણ એક મત છે.
હા, એ પણ કહેવાય છે.
હા,
અને બીજું કે મૌલિકતા ઓછીને પુનરાવર્તન વધારે છે.
અને પેલું કલા ખાતર કલા નથી પણ કોઈક હેતુ છે એની પાછળ, ધર્મ પ્રચાર કે બોધ આપવાનો.
ચોક્કસ. આ બધી જ ફરિયાદો છે અને કોઠારીજી આ બધી દલીલોનો ખૂબ જ વ્યવસ્થિત અને તાર્કિક રીતે સામનો કરે છે.
કઈ રીતે?
જુઓ, તેઓ એ નથી નકારતા કે ધાર્મિક અને સાંપ્રદાયિક સંદર્ભ આ સાહિત્યમાં કેન્દ્ર સ્થાને છે, એ નકારી ન શકાય. એ યુગમાં ધર્મજીવનનો અભિન્ન અંગ હતો અને સાહિત્યકારોને ધાર્મિક સંસ્થાઓ, મઠો, ઉપાશ્રયોનો આશ્રય મળતો હતો. એ હકીકત છે.
સાચી વાત.
પણ કોઠારીનો મુખ્ય તર્ક એ છે કે આનો અર્થ એવો બિલકુલ નથી કે એ સમયના લોકો માત્ર પરલોકની જ ચિંતા કરતા હતા
અને આલોક પ્રત્યે બેદરકાર હતા એમ.
હા, કે એમને દુનિયાદારીમાં રસ નહોતો, એવું નથી. જેમ કે પહેલો મુદ્દો લઈએ, સાંપ્રદાયિકતા અને જીવનની વ્યાપકતાનો.
હા,
કોઠારીજી એક સરસ મુદ્દો ઉઠાવે છે કે જો જૈન સાહિત્યને આપણે એના સંપ્રદાય સાથેના જોડાણને કારણે સાંપ્રદાયિક ગણીને ઓછું મૂલવીએ તો એ જ તર્ક હિન્દુ પરંપરાના સાહિત્યને પણ લાગુ પડે ને. અવતારવાદ, કૃષ્ણ ભક્તિ, વર્ણાશ્રમ, આ બધું પણ એક ચોક્કસ ધાર્મિક વિચારધારાનું જ પ્રતિનિધિત્વ કરે છે.
એટલે એ પણ સ્વભાવે તો સાંપ્રદાયિક જ થયો.
બરાબર. બહુમતીમાં હોવાથી કદાચ એટલું સ્પષ્ટ દેખાતું નથી, પણ ખરી વાત એ છે, અને કોઠારીજી આ જ કહે છે, કે આ ધાર્મિક માળખાની અંદર રહીને પણ કવિઓએ લૌકિક જીવનના તમામ રંગોને,
જેવા કે
પ્રેમ, શૃંગાર, વિરહ, કૌટુંબિક લાગણીઓ, સામાજિક રીતિરિવાજો, વીરતા, કરુણા, આ બધું જ ખૂબ સહેજતાથી અને પ્રભાવશાળી રીતે વ્યક્ત કર્યું છે.
એટલે ઉદાહરણ તરીકે આપણે શું લઈ શકીએ?
અરે, નરસિંહ મીરાના પદો જુઓ, પ્રેમાનંદના આખ્યાનો છે, શામળની વાર્તાઓ છે, અસંખ્ય રાસાકાવ્યો છે.
હા,
એ બધામાં માનવ જીવન ધમકતું જોવા મળે છે. એ માત્ર ધર્મની વાત નથી.
એટલે કે ધર્મ કદાચ વાતાવરણ કે પરિવેશ હતો પણ એની અંદર માનવ જીવનની સંપૂર્ણ અભિવ્યક્તિ હતી, એમ કહી શકાય?
બિલકુલ એમ જ.
પણ પેલી બીજી દલીલનું શું કે આજના જમાનામાં કેટલું પ્રસ્તુત છે? હા, કે આપણે તો બહુ બદલાઈ ગયા છીએ ને, હવે પશ્ચિમનો પ્રભાવ છે.
હા, આ મુદ્દે કોઠારીજી આપણને થોડું અંદર જોવા કહે છે, આત્મનિરીક્ષણ કરવા.
શું ખરેખર આપણે એટલા બદલાઈ ગયા છીએ?
હા, શું ખરેખર આપણે પશ્ચિમના પ્રભાવ હેઠળ આપણી પરંપરાથી એટલા બધા વિમુખ થઈ ગયા છીએ કે જૂના સાહિત્ય સાથે આપણો કોઈ નાતો જ ન રહ્યો હોય? તેઓ રોજબરોજના જીવનમાંથી ઉદાહરણ આપે છે, જેમ કે રેડિયો પર સવારે વાગતા ભજનો.
હા, એ તો આજે પણ વાગે છે.
લોકપ્રિય થતા સંતવાણીના ડાયરાઓ, મધ્યકાલીન કથાઓ પર બનતી ગુજરાતી ફિલ્મો અને એની સફળતા.
સાચી વાત છે, એ તો ચાલે જ છે.
આ બધું શું બતાવે છે? એ જ ને કે આપણું સાંસ્કૃતિક અસ્તિત્વ એ પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ છે.
બરાબર.
કૌટુંબિક સંબંધો, સામાજિક મૂલ્યો, ધાર્મિક શ્રદ્ધા, આ બધું આજે પણ આપણા જીવનનો ભાગ છે.
એટલે એ સાવ પરાયું નથી થઈ ગયું.
બિલકુલ. માટે મધ્યકાલીન સાહિત્યમાં વ્યક્ત થતી ભાવનાઓ અને જીવનદૃષ્ટિ આપણને સાવ અજાણી કે પરાઈ નથી. કદાચ કોઠારીજી એમ પણ કહેવા માંગે છે કે આધુનિક સાહિત્યના કેટલાક અતિ પ્રયોગશીલ સ્વરૂપો કદાચ સામાન્ય માણસને વધુ અઘરા લાગે.
હા, એ પણ બની શકે. આ દ્રષ્ટિબિંદુ ખરેખર રસપ્રદ છે. હવે વાત કરીએ ત્રીજી ફરિયાદની, પેલી મૌલિકતાના અભાવવાળી.
હા, મૌલિકતાનો અભાવ.
એમ કહેવાય છે કે મોટાભાગનું સાહિત્ય તો જૂના પર જ આધારિત છે. નવું શું છે એમાં?
અહીં કોઠારીજી મૌલિકતાના ખ્યાલને જ એ યુગના સંદર્ભમાં મૂકવાનું કહે છે.
એટલે
જો તે સમયે ઔપચારિક શિક્ષણ મર્યાદિત હતું, છાપકામ નહોતું, એટલે સાહિત્યનું એક મુખ્ય કામ શું હતું?
જ્ઞાન અને પરંપરાને સાચવવાનું અને આગળ વધારવાનું.
બરાબર. જ્ઞાન અને પરંપરાને પેઢી દર પેઢી પહોંચાડવાનું લોકશિક્ષણનું. આજના જેવી વ્યક્તિગત, એકદમ યુનિક, અહમ કેન્દ્રિત મૌલિકતાની અપેક્ષા તે સમયે નહોતી. અને પુરોગામીઓના કાર્યોનો આધાર લેવામાં, એનું અનુસરણ કે અનુકરણ કરવામાં કોઈને સંકોચ નહોતો.
એમ.
હા, કોઠારીજી પ્રેમાનંદનું ઉદાહરણ આપે છે. એ પોતાના પુરોગામી કવિની રચનામાંથી આખે આખા કડવા પણ લઈ લેતા.
અચ્છા.
અને એમાં એમને કશું ખોટું નહોતું લાગતું. મહત્વનું શું હતું? કે અંતિમ પરિણામ ઉત્તમ હોવું જોઈએ, ભાવકને રસ પડવો જોઈએ.
બરાબર.
પરંપરા દ્વારા જે મળ્યું છે, કથાનક, પાત્રો, વિચારો, એને પોતાની પ્રતિભાથી નવો ઓપ આપવો, એને વધુ અસરકારક રીતે રજૂ કરવું, એ જ એમની મૌલિકતા હતી.
એટલે પરંપરાનો સર્જનાત્મક ઉપયોગ કરવો એ પણ એક કળા છે.
એ બહુ મોટી કળા છે.
એટલે એમ કહી શકાય કે પરંપરાના ખભે બેસીને ઉડાણ ભરવી, જેમ અખા, પ્રેમાનંદ, દયારામ જેવા કવિઓએ કર્યું, એને જ એમની સિદ્ધિ અને મૌલિકતા ગણવી જોઈએ.
બિલકુલ, ચોક્કસ. અને ચોથી વાત પેલી હેતુલક્ષિતાની.
હા, કે એનો કોઈક ને કોઈક હેતુ હતો.
એ વાત સાચી છે. મોટાભાગનું મધ્યકાલીન સાહિત્ય કોઈક ને કોઈક હેતુથી, ધર્મબોધ હોય, તત્વજ્ઞાનની સમજૂતી હોય, સંપ્રદાયનો મહિમા હોય, નીતિબોધ હોય, કે પછી લોકરંજન સાથે લોકશિક્ષણ હોય, આ હેતુઓથી લખાયું હતું.
અને રચયિતાઓ પણ પોતાને કવિ કરતા ભક્ત કે જ્ઞાની ગણાવતા.
હા, કથાકાર તરીકે વધુ ઓળખાવતા. પણ કોઠારીજી સ્પષ્ટ કરે છે કે હેતુલક્ષી હોવું એનો અર્થ એ નથી કે એમાં કલા નહોતી.
કઈ રીતે?
એક તો વસંતવિલાસ, ફાગુ જેવી કૃતિઓ છે, અથવા ગણપતિ રચિત માધવાનલ કામકંદલા પ્રબંધ છે.
હા,
જે મુખ્યત્વે રસાનુભવ માટે જ રચાઈ છે. એમાં બીજો કોઈ મોટો હેતુ નથી દેખાતો.
ઓકે.
બીજું, ઘણી કૃતિઓમાં ભલે શરૂઆતનો હેતુ ધાર્મિક હોય, પણ કથા કહેવાની રીત, પાત્રોનું આલેખન, વર્ણનો અને પદ્યરચનાનું કૌશલ્ય,
હા,
એ એટલું બધું હાવી થઈ જાય છે કે પેલો મૂળ હેતુ ગૌણ બની જાય છે અને કલાત્મક આનંદ મુખ્ય બની જાય છે.
દાખલા તરીકે
આખ્યાનો લઈ લો, પદ્યવાર્તાઓ છે, ઘણા રાસાઓ છે, એ બધાના ઉદાહરણ છે. અને છેવટે કોઠારીજી એ પણ પૂછે છે કે જ્ઞાન, ભક્તિ કે વૈરાગ્ય જેવા ભાવો શું ઉત્તમ કાવ્યાનુભવ ન આપી શકે?
કેમ નહીં?
અખાના છપ્પામાં જે જ્ઞાનની અભિવ્યક્તિ છે તે પોતે જ એક ઉચ્ચકોટીનો કાવ્યાનુભવ નથી?
ખંડિત વાગ્યું છે.
એટલે કલાત્મકતાની વ્યાખ્યા આપણે સંકુચિત રાખવાની જરૂર નથી.
બિલકુલ. તો આ બધી ગેરમાન્યતાઓ દૂર કર્યા પછી મધ્યકાલીન સાહિત્યનું અસલ સ્વરૂપ કેવું દેખાય છે? એની દુનિયા કેટલી વિશાળ અને સમૃદ્ધ હતી? કોઠારીજી એના કયા પાસા ઉજાગર કરે છે?
એની વિશાળતા અને વૈવિધ્ય ખરેખર આમ જુઓ તો આશ્ચર્ય પમાડે તેવું છે.
એમ.
હા, આપણે સામાન્ય રીતે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો વિશે જાણીએ છીએ, પણ તે ઉપરાંત કેટલું બધું છે. પ્રકૃતિ અને વિરહના વર્ણનવાળા ફાગુ કાવ્યો છે, બારમાસી કાવ્યો છે, પુરાણો, ઇતિહાસ, લોકકથાઓ પર આધારિત હજારો કથા કાવ્યો છે, જેમાં આખ્યાન, રાસ, પ્રબંધ, પદ્યવાર્તા જેવા કેટલાય સ્વરૂપો છે.
ઓહો.
પછી વ્યક્તિઓના જીવનચરિત્ર પર આધારિત ચરિત્ર કાવ્યો છે, દાર્શનિક વિચારોને નાટ્યાત્મક રૂપ આપતા રૂપક કાવ્યો છે. તત્વજ્ઞાનની ગહન ચર્ચા કરતી કૃતિઓ છે, બીજા મતોનું ખંડન મંડન કરતી રચનાઓ છે, બે પક્ષો વચ્ચેના સંવાદરૂપે લખાયેલા વિવાદ કાવ્યો પણ છે.
અચ્છા.
અને અસંખ્ય છૂટક પ્રકિરણ રચનાઓ તો ખરી જ. કોઠારીજી તો ત્યાં સુધી કહે છે કે આપણા સાહિત્યના જે ઇતિહાસો લખાયા છે ને,
હા,
તે પણ આ બધી જ શાખાઓ અને રચનાઓની પૂરી નોંધ લઈ શક્યા નથી. ઘણું બધું હજુ સંશોધન અને અભ્યાસની રાહ જુએ છે.
તમે હમણાં ઇતિહાસ સામગ્રીની વાત કરી, એ થોડું વિસ્તારથી સમજાવશો? આપણે ત્યાં તો ઇતિહાસના અભાવની ફરિયાદ બહુ થાય છે.
હા, એ સામાન્ય ફરિયાદ છે. પણ કોઠારીજી ધ્યાન દોરે છે કે ખાસ કરીને જૈન કવિઓએ જે હજારો રાસાઓ રચ્યા છે.
રાસાઓ એટલે?
શ્રેષ્ઠીઓ, સાધુઓ, સંઘપતિઓના જીવન પર, તીર્થયાત્રાઓના વર્ણન પર આધારિત કથા કાવ્યો.
ઓકે.
એમાં તત્કાલીન સમાજ, રાજકારણ, અર્થતંત્ર, ભૌગોલિક પરિસ્થિતિ વિશે પુષ્કળ ઐતિહાસિક સામગ્રી સચવાયેલી છે.
કોઈ ઉદાહરણ?
હા, જેમ કે ઋષભદાસ કવિનો હીર વિજયસૂરી રાસ, એ અકબરના સમયના ગુજરાત અને મુઘલ દરબાર વિશે અમૂલ્ય માહિતી આપે છે.
ખરેખર?
હા. એ જ રીતે વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યોના જીવનચરિત્રો છે, સ્વામિનારાયણ સંપ્રદાયેલા સહજાનંદ સ્વામી અને બીજા સંતો વિશે લખાયેલા ચરિત્રકાવ્યો છે, એ બધામાં પણ સમકાલીન ગુજરાતના સમાજ જીવનનું પ્રતિબિંબ ઝીલાયેલું છે.
એટલે ઇતિહાસકારો અને સમાજશાસ્ત્રીઓ માટે પણ ઉપયોગી?
અત્યંત ઉપયોગી થઈ શકે, જો પદ્ધતિસરનો અભ્યાસ થાય તો. અને સાંસ્કૃતિક ઇતિહાસ માટે તો આ ખજાનો છે.
સાંસ્કૃતિક ઇતિહાસ?
હા. ડૉક્ટર ભોગીલાલ સાંડેસરાએ સંપાદિત કરેલો વર્ણક સમુચ્ચય ગ્રંથ અનુશ્રેષ્ઠ ઉદાહરણ છે.
વર્ણક સમુચ્ચય
એમાં શું છે, એનાથી શું ખબર પડે?
એ મધ્યકાલીન કૃતિઓમાંથી જુદા જુદા વિષયોના વર્ણનોના અંશોનો સંગ્રહ છે.
અને એમાં જે વિગતો મળે છે ને, એ અદ્ભુત છે.
જેવી કે?
જેમ કે ભોજન, લગભગ 350 વાનગીઓના નામ છે, ચોખાની 30 જાતો, લાડુના 50 પ્રકાર, 100 જાતના શાકભાજી,
બાપરે,
વસ્ત્રો અને ઘરેણાના સેંકડો પ્રકારો, રત્નોની પરખ, વિવિધ વિદ્યાઓ અને 64 કલાઓ, જુદી જુદી લિપિઓ, સંગીતના વાદ્યો, નગરની રચના, મહેલો અને મંદિરોનું સ્થાપત્ય, રાજકાજની વ્યવસ્થા, યુદ્ધના શસ્ત્રો, ઘોડા હાથીની જાતો, કરવેરાની પદ્ધતિઓ, દરિયાઈ વેપાર, વહાણવટુ,
અકલ્પનીય લાગે છે.
તે સમયના રોગો અને ઉપચારો, લોકોના વ્રત ઉપવાસ, ચમત્કારિક લબ્ધિઓ, યાદી બહુ લાંબી છે.
અને આ બધું માત્ર નામ જ છે કે વર્ણન પણ છે?
ના ના, માત્ર નામ નહીં, અમુક વાનગીઓ બનાવવાની રીત અને ભોજન પીરસવાની શૈલીના પણ જીવંત વર્ણનો છે. આ બધું વાંચીને મધ્યકાલીન ગુજરાતનું જીવન આપણી નજર સામે જીવંત થઈ ઉઠે.
આ તો ખરેખર અદ્ભુત છે. પણ આ બધું મોટે ભાગે પદ્યમાં હતું ને, ગદ્ય સાહિત્યનું શું? એ સમયે ગદ્ય લખાતું હતું ખરું?
આ એક બીજો મહત્વનો મુદ્દો કોઠારીજી ઉઠાવે છે કે મધ્યકાલીન ગદ્ય સાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં રચાયું છે,
પણ એની બહુ વાત નથી થતી.
બરાબર. તેની મોટાભાગે ઉપેક્ષા થઈ છે અને મોટાભાગનું હજુ અપ્રકાશિત છે, હસ્તપ્રતોમાં જ પડ્યું છે.
કેવા પ્રકારનું ગદ્ય?
આ ગદ્ય બાલાવ બોધ શૈલીમાં લખાયું છે, એટલે કે સંસ્કૃત, પ્રાકૃત કે જૂની ગુજરાતીના મૂળ ગ્રંથો પર સમજૂતી, ટીકા કે ભાષાંતર રૂપે.
ઓકે, એટલે શાસ્ત્રીય પ્રકારનું.
હા, પણ એમાં વિષયો ઘણા છે. કથા વાર્તાઓ, ચરિત્રો, ઇતિહાસ, ધર્મોપદેશ, તત્વજ્ઞાન, યોગ, ગણિત, જ્યોતિષ, વૈદક, શિલ્પ, અલંકારશાસ્ત્ર, વ્યાકરણ, કોશ, સંગીત, કેટલાય વિષયો પર લખાયું છે.
અને ભાષા કેવી હશે એની? શુષ્ક?
ના, એ જ ખાસ વાત છે. આ ગદ્ય માત્ર પંડિતાઓ કે શુષ્ક નથી, એમાં જે દૃષ્ટાંત કથાઓ આવે, લોકવાર્તાઓ આવે,
હા,
એમાં તળપદી, બોલચાલની ભાષાના લહેકા, રૂઢિપ્રયોગો અને જીવંતતા જોવા મળે છે. એ સમયની ગદ્ય ભાષાની ક્ષમતાનો એ પરિચય કરાવે છે. અને આ સમગ્ર 700 વર્ષનું સાહિત્ય, પદ્ય અને ગદ્ય બંને, એ ગુજરાતી ભાષાના વિકાસનો અને એની અભિવ્યક્તિ શક્તિનો એક અણમોલ દસ્તાવેજ છે.
ભાષાકીય દ્રષ્ટિએ પણ મહત્વનો.
ખૂબ જ. શબ્દોનો ભંડાર, અર્થની વિવિધ છાયાઓ, રૂઢિપ્રયોગો, કહેવતો, વાક્ય રચવાની અલગ અલગ રીતો, વાણીની લઢણો, આ ભાષાકીય સમૃદ્ધિનો અભ્યાસ જ એક આનંદદાયક અનુભવ બની શકે.
આપણે અખા કે પ્રેમાનંદની ભાષાના સામર્થ્યને તો જાણીએ છીએ.
હા, પણ કોઠારીજી કહે છે તેમ સમગ્ર મધ્યકાલીન ભાષા વિશ્વના વૈભવને પ્રત્યક્ષ કરવો હજુ બાકી છે, ઘણું કામ કરવાનું બાકી છે.
આટલો મોટો વારસો મુખ્યત્વે સચવાયો કેવી રીતે, કોનો ફાળો મુખ્ય ગણાય, અને શું બધી ધારા પ્રવાહોની સમાન નોંધ લેવાઈ છે ખરી?
સાચવણીનો મોટો યશ તો, જે મેં પહેલાં કહ્યું, જૈન મુનિઓ અને શ્રાવકો દ્વારા સંચાલિત જ્ઞાન ભંડારોને જાય છે.
હા, એમણે હસ્તપ્રપ સાચવી,
અત્યંત ચીવટ અને શ્રદ્ધાથી હજારો હસ્તપ્રતો સાચવી રાખી. આ કારણે જ આજે જે ઉપલબ્ધ સાહિત્ય છે એમાં જૈન લેખકોનો હિસ્સો ઘણો મોટો દેખાય છે, લગભગ 75% જેટલો.
તો બાકીનું 25%?
એ જ મુદ્દો છે. કોઠારીજી ભારપૂર્વક કહે છે કે આ અધૂરું ચિત્ર છે. જૈનેતર પરંપરાઓનું ઘણું સાહિત્ય હજુ વ્યવસ્થિત રીતે અભ્યાસમાં આવ્યું નથી.
જેમ કે
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સાહિત્ય છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય છે, જેમાં મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ સખી જેવા અમુક જાણીતા કવિઓ સિવાય બહુ કામ નથી થયું.
બીજા કોઈ પ્રવાહો?
હા, રવિભાણ સંપ્રદાય જેવા કબીરપંથી સંતોનું સાહિત્ય છે, અનેક મુસ્લિમ સંત કવિઓ અને ગઝલકારો થઈ ગયા, ખોજા જ્ઞાનમાર્ગી કવિતા છે, અસંખ્ય અનામી ભજનિકો અને જારણ કવિઓ છે, પ્રણામી સંપ્રદાયના પ્રવર્તક પ્રાણનાથ સ્વામી અને તેમનું સાહિત્ય છે.
આ તો ઘણી બધી શાખાઓ થઈ.
હા, આ બધા પ્રવાહોનો વ્યવસ્થિત અભ્યાસ અને સંપાદન હજુ અધૂરા છે. જ્યાં સુધી આ બધાને યોગ્ય સ્થાન અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સાચું, પરિપૂર્ણ અને સંતુલિત ચિત્ર આપણી સામે નહીં આવે.
કોઠારીજીનો એક બીજો મુદ્દો પણ છે કે આ સાહિત્ય માત્ર વાંચવા કે સાંભળવા માટે નહોતું, પણ એની રજૂઆત, એનું પરફોર્મન્સ પણ મહત્વનું હતું.
હા, બરાબર.
એને સંપૂર્ણ સાહિત્ય કહે છે, એનો શું અર્થ?
હા, આ બહુ જ મહત્વનો મુદ્દો છે. મધ્યકાલીન સાહિત્ય મોટે ભાગે વ્યક્તિગત ખાનગી વાંચન માટે નહોતું રચાયું,
પણ સમૂહ માટે હતું.
હા, સમૂહ સમક્ષ ગાઈને, અભિનય સાથે કે કથારૂપે રજૂ કરવા માટે સર્જાયું હતું.
આખ્યાનકાર માટલું વગાડીને કથા કરતો?
હા, એ ચિત્રો જોયા છે?
હા.
ભવાઈમાં પાત્રો ભજવાતા, રાસ ગરબામાં ગવાતા અને નૃત્ય થતું, પદો મંદિરોમાં કે સત્સંગમાં ગવાતા, એટલે કે એમાં સાહિત્યની સાથે સંગીત, ગાન, અભિનય જેવી બીજી કળાઓ પણ ભળેલી હતી.
એટલે મલ્ટીમીડિયા જેવું કંઈક
એક રીતે કહી શકાય. આથી કોઠારીજી તેને ટોટલ લિટરેચર એટલે કે સંપૂર્ણ સાહિત્ય કહે છે. આ રજૂઆતલક્ષી માપદંડોથી મોલવું જોઈએ.
એટલે એના પ્રાસ, ઢાળ એ બધું મહત્વનું બને.
બરાબર. એમાં વપરાતા પ્રાસ, અનુપ્રાસ, ઢાળ, ધ્રુવ પંક્તિઓનું પુનરાવર્તન, ગાવાની લઢણો, આ બધું માત્ર શણગાર નથી, એ એની રજૂઆત અને સમૂહ દ્વારા ઝીલવા માટેની અનિવાર્ય જરૂરિયાત છે અને કવિના કૌશલ્યોનો ભાગ છે.
પણ આજના વાચક કે શ્રોતા માટે એ સમયની ભાષા, શબ્દો, સાંસ્કૃતિક સંદર્ભો, માન્યતાઓ સમજવી થોડી અઘરી ન પડે? શું આપણે એની સાથે જોડાઈ શકીએ ખરા?
અઘરું પડે એ વાત સાચી છે. ના નહીં, સદીઓનો સમય વીતી ગયો છે, ભાષા બદલાઈ છે, સમાજ બદલાયો છે.
તો પછી?
પણ કોઠારીજીનું કહેવું છે કે આ મુશ્કેલીઓ એવી નથી કે પાર ન કરી શકાય. આખરે એ આપણી જ પરંપરા છે, આપણા જ સાંસ્કૃતિક મૂળ છે.
એટલે પ્રયત્ન કરવો પડે.
હા, થોડો પ્રયત્ન કરવાથી, યોગ્ય સાધનોની મદદથી, જેમ કે શબ્દકોશ, સંદર્ભ ગ્રંથો અને મુખ્યત્વે ખુલ્લા મનથી એની સામે જોવાથી આપણે એની સાથે જોડાઈ શકીએ છીએ, એની સુંદરતા માણી શકીએ છીએ.
કોઈ ઉદાહરણ છે આવું?
કોઠારીજીએ કવિ કાંતનું ઉદાહરણ ટાંકે છે. શરૂઆતમાં કાંત પર અંગ્રેજી રોમેન્ટિક કવિતાનો બહુ પ્રભાવ હતો.
હા,
એટલે એમને પ્રેમાનંદ માત્ર જોડકણા જોડનાર લાગ્યા હતા. હા, પણ પછી જ્યારે કવિ નાના લાલે એમની પાસે પ્રેમાનંદના આખ્યાનોનું ભાવવાહી પઠન કરાવ્યું ત્યારે કાંતનો મત બદલાયો અને તેઓ પ્રેમાનંદના ભક્ત બની ગયા.
ઓહો.
અને એટલું જ નહીં, નિરંજન ભગત અને લાભશંકર ઠાકર જેવા આધુનિક યુગના સમર્થ કવિઓ પણ મધ્યકાલીન સાહિત્ય તરફ પાછા વળ્યા છે.
હા, એમના ઉલ્લેખો જોયા છે.
એના વિશે લખે છે, બોલે છે, એના પઠનના કાર્યક્રમો કરે છે. આ બધું એ જ બતાવે છે કે જો આપણે અભિમુખ થઈએ તો આ સાહિત્ય આજે પણ આપણને સ્પર્શી શકે છે
અને આજના સર્જકો માટે પણ પ્રેરણારૂપ બની શકે.
બિલકુલ, એ પ્રેરણા અને સામગ્રીનો અખૂટ સ્ત્રોત બની શકે છે. પણ આ અભિમુખતા કેળવાય એ પહેલા કોઠારીજી કહે છે કે વર્તમાન સ્થિતિ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે.
કઈ રીતે? શું સમસ્યાઓ છે અત્યારે?
કૃત, પ્રાકૃત, અભિભ્રંશ જેવી ભાષાઓના જ્ઞાતા, હસ્તપ્રત વાંચી શકનારા, એ પેઢી હવે લગભગ અસ્ત થઈ રહી છે.
ઓહ,
નવા અભ્યાસીઓ બહુ ઓછા તૈયાર થાય છે.
હા,
અને એમની સજ્જતા પણ ઘણીવાર અપૂરતી હોય છે.
અને શિક્ષણમાં શું સ્થિતિ છે?
શિક્ષણ ક્ષેત્રે પણ હાલત, સાચું કહું તો, કથળી રહી છે. શાળા કોલેજના પાઠ્યપુસ્તકોમાં મધ્યકાલીન કૃતિઓના જે પાઠો અપાય છે,
હા,
એ ઘણીવાર ભૂલોવાળા હોય છે, અપ્રમાણભૂત હોય છે.
અચ્છા.
કૃતિઓની પસંદગી યોગ્ય નથી હોતી અને એની સમજૂતી પણ અધકચરી કે ગેરમાર્ગી દોરનારી હોય છે.
એટલે પાયો જ કાચો રહી જાય.
બરાબર.
હા.
અને યુનિવર્સિટી કક્ષાએ પણ મધ્યકાલીન સાહિત્યના અભ્યાસક્રમને ઘટાડવાનું વલણ જોવા મળે છે.
આ તો ખરેખર મોટી કટોકટી જેવી વાત લાગે છે. જો આ વારસો આટલો મૂલ્યવાન છે તો તેને બચાવવા અને તેના અભ્યાસને પુનર્જીવિત કરવા માટે કોઠારીજી કોઈ ઉપાય સૂચવે છે ખરા?
હા, ખંડિત વાગ્યું. તેઓ માત્ર સમસ્યા જણાવીને અટકતા નથી પણ નક્કર ઉપાયો પણ સૂચવે છે.
જેમ કે?
પહેલું અને સૌથી મહત્વનું, શિક્ષણમાં સુધારો. શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓને મધ્યકાલીન સાહિત્યનો પરિચય કરાવો, પણ એ સરળ, રસપ્રદ અને પ્રમાણભૂત પાઠો દ્વારા.
બરાબર.
કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસક્રમ ઘટાડવાને બદલે તેને વધુ વ્યાપક બનાવવો, જેમાં બધા મુખ્ય કવિઓ, સ્વરૂપો, પ્રવાહો, સાંસ્કૃતિક સંદર્ભોનો સમાવેશ થાય.
બીજું શું?
બીજું, પારંગત વિદ્વાનોની નવી પેઢી તૈયાર કરવી. આ માટે અનુસ્નાતક કક્ષાએ મધ્યકાલીન સાહિત્યના વિશેષ અભ્યાસક્રમ, એટલે કે સ્પેશિયલ પેપર્સ રાખવા.
જેમાં શું શીખવવામાં આવે?
જેમાં હસ્તપ્રત વિદ્યા, પાઠ સંપાદન, ભાષા વિજ્ઞાન, સામાજિક સાંસ્કૃતિક ઇતિહાસ જેવા વિષયોનું ઊંડાણપૂર્વક અધ્યયન થાય.
અને ત્રીજું,
સંસ્થાકીય સ્તરે પ્રયાસો. મધ્યકાલીન સાહિત્યના સંશોધન, સંપાદન અને પ્રકાશન માટે સમર્પિત સંસ્થાઓની જરૂર છે.
જેમ કે પહેલા હતી પ્રાચીન ગુર્જર ગ્રંથમાળા.
બરાબર. વડોદરાની મસ યુનિવર્સિટીની એ યોજના જેવી યોજનાઓ ફરી શરૂ થવી જોઈએ. નવા સંશોધનોને પ્રકાશિત કરવા માટે ખાસ સામયિક હોવું જોઈએ અને મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ જેવા આધારભૂત સાધનોનું નિર્માણ થવું જોઈએ.
આ બધું સાંભળીને તો લાગે છે કે આ એક બહુ મોટો યજ્ઞ છે, કદાચ અત્યારના સમયમાં મુશ્કેલ લાગે એવો, એક મોટું સ્વપ્ન જેવો.
કોઠારીજી પોતે પણ આ પડકારની ગંભીરતા સમજે છે. તેઓ સ્વીકારે છે કે આ બધી અપેક્ષાઓ કદાચ આજે શમણા જેવી લાગે.
હા.
પણ તેમનો અંતિમ સંદેશ એ જ છે કે જો આપણે આપણા આ મૂલ્યવાન વારસાને ખરેખર વિસરવા ન દેવા માંગતા હોઈએ,
જો આપણી સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખવી હોય,
બરાબર, તો આ શમણાઓને સાકાર કરવા માટે પ્રયત્ન કરવો જ પડશે, ભલે નાના નાના ડગલા ભરીને શરૂઆત કરવી પડે.
અને એમણે પોતે એ દિશામાં ડગલું ભર્યું પણ હતું.
હા, તેમણે પોતે જે મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ તૈયાર કર્યો એ એમના મતે આ દિશામાં ભરેલું એક નાનકડું પણ અત્યંત મહત્વનું કદમ હતું.
તો આખી ચર્ચાનું સાર એવો નીકળે છે કે જયંત કોઠારી આપણને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને તેની સમગ્રતામાં, તેની સમૃદ્ધિ અને વૈવિધ્યમાં જોવાની એક નવી જ દ્રષ્ટિ આપે છે.
ચોક્કસ.
તેઓ આપણને આગ્રહ કરે છે કે આપણે તેને જૂની, અપ્રસ્તુત કે સંકુચિત ગણવાની ભૂલમાંથી બહાર આવીએ
અને તેના કલાત્મક, ભાષાકીય, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂલ્યને ઓળખીએ અને સ્વીકારીએ. બરાબર કહ્યું. કોઠારીજીની મૂળભૂત દલીલ જ એ છે કે આ સાહિત્ય માત્ર ઇતિહાસનો વિષય નથી, એ આપણી વર્તમાન અને ભવિષ્યની સાંસ્કૃતિક ઓળખનો આધારસ્તંભ છે.
અને એને ગુમાવવું એટલે આપણા મૂળથી કપાઈ જવું.
બિલકુલ. તેથી તેનું સંરક્ષણ, સંશોધન અને અભ્યાસ એ માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિ નથી, પણ આપણી સાંસ્કૃતિક અસ્મિતાને ટકાવી રાખવા માટેની અનિવાર્ય જરૂરિયાત છે.
અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જેમ જયંત કોઠારીએ મધ્યકાલીન સાહિત્યના ઉપેક્ષિત પાસાને પ્રકાશમાં લાવીને આપણી સમજને વિસ્તારી, તેમ આપણા ભવ્ય અને લાંબા સાંસ્કૃતિક ઇતિહાસના બીજા કયા કયા ખૂણાઓ છે, કયા પાસા છે જે હજુ અંધારામાં છે, વિસરાયેલા પડ્યા છે?
હા.
અને જેની પુનઃશોધ થવાથી આપણને આપણી જાત વિશે, આપણા સમાજ વિશે કંઈક નવું જાણવા મળી શકે છે.
ખૂબ જ વિચારવા જેવો મુદ્દો છે આ.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.